Hari Krishna Hari Krishna
Krishna, oh Hari Krishna, haiya no mare har che jiho, joine jivu chho sundar murti re.
To joine jivu chho sundar murti re.
Mara naina, oh re mara naina, tano shen gar che jiho, algo na melu have urti re.
To algo na melu have urti re.
Hari Krishna hayano mare har che jiho joine jivu chho sundar murti re
to joine jivu chho sundar murti re to joine jivu chho sundar murti re
હુતવશ થઈ છું એના વહાલમાં જી હો જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે
તો જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે
હરે કૃષ્ણ હો હો રે હરે કૃષ્ણ હૈયાનો મારે હાર છે જી હો જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે
તો જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે હું તો જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ
ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપાત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાનાફલમ સહજાનંદ ગુરુ વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસ રુચિરાનનાંગુજમ પૂજિતમ સુરનરોત્તમ રમુગા ધર્મનંદન મહં વિચિંતન ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ શ્રી નીલકંઠાય સરજુદાસાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ
ભગવાનની જય
શ્રી હરિ કૃષ્ણ
મહારાજની જય
શ્રી લક્ષ્મીનારાયણ
દેવની જય
શ્રી નરનારાયણ
દેવની જય
શ્રી ધર્મ ભક્તિ
વાસુદેવની જય
શ્રી રણછોડરાયની
જય
શ્રી કષ્ટભંજન
દેવની જય
શ્રી વિઘ્ન વિનાયક
દેવની જય
ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ
महापावनकारी धरती सातपुरी चार धाम थी सर्वोच्च पावनकारी ख्यातनाम तीर्थभूमि वड़ताल धाम में आजे आ कार्तिकी समयमा सात दिवस नो ज्ञान यज्ञ भगवान श्री हरिकृष्ण महाराज लक्ष्मीनारायण देव रणछोड़रायजी धर्मभक्ति वासुदेव ने आंगणे पवित्रानंद स्वामीना करेला आ पवित्र सभा मंडप में प्रारंभाय छे। वारंवार सर्वावतारी हरिकृष्ण महाराज चरण में वंदना, लक्ष्मीनारायण आदि देवो, भगवान वासुदेव अने माँ भक्ति देवी, धर्म पिता रणछोड़राय वगैरह देवों ने वंदन करी, सर्व वाला संतों ने प्रणाम करी, श्रोताओं ने वंदन करी कथानो प्रारंभ करूँ छू। वाला भक्तों, भगवान श्री हरिकृष्ण महाराज अने लक्ष्मीनारायण देवनी कृपा थी वड़ताल पीठाधिपति धर्म धुरंधर आचार्य प्रवर श्री राकेश प्रसाद जी महाराज नी आज्ञा थी पार्षद वर्य परम भक्त श्री हीरा भगत के जो ये वड़ताल हरिकृष्ण महाराज नी सानिध्य उभा रही आश्रे 50 वर्ष थी उपरांत सतत शणगार आरती पछी अर्धो कलाक शरीर चालू त्यां सुधी जेमने धुन बोली छे एवा पावनकारी भक्तराज हीरा भगतनी प्रेरणा थी अने जेवो ए संप्रदायमां एक क्रांति सर्जी छे एवा वड़ताल मंदिरना अग्रगण्य नेता बोर्डना चेरमेन श्री अने वळी दक्षिण विभाग महासभाना प्रमुख श्री पूज्यपाद शास्त्री श्री नवतम प्रकाशदास जी स्वामीनी आ प्रेरणा थी अजमेरा परिवार ईश्वरभाई श्यामलभाई अजमेरा एमना भाईओ तथा एमना सुपुत्रो सुरेंद्र भाई जयंत भाई मनोज भाई तथा मनोज भाई नो सन ऋषि अने एमना परिवारजनों के जेवो पूज्य नवतम स्वामीनी प्रेरणा थी हाल वड़ताल मंदिरनी मूल मंदिरनी खूब सारी सेवा करी रह्या छे एवो नाज यजमान पदे आ वड़ताल आदि सर्वे देवोनो पाटोत्सव अने अजोड काम जे 1 करोड़ थी उपरांत खर्चवाळो हीरानो मुंगट एनी अर्पण विधि અને સાથે સાથે સમયો હોવાથી અનેક ભક્તોને કથા વાર્તાનું સુખ મળે એટલે પૂજ્ય નવતમ સ્વામીની ઈચ્છાથી વાસુદેવ મહાત્મયનો 7 દિવસ જ્ઞાન યજ્ઞ આ યજમેરા પરિવાર તરફથી આ બધું જ રાખવામાં આવેલ છે। વાલા ભક્તો, વાસુદેવ મહાત્મય ગ્રંથ પૂજ્ય નવતમ સ્વામીએ એક જ વાક્યમાંથી પાસ કર્યો છે કે ભગવાન સ્વામિનારાયણે જે ગ્રંથની મુક્ત કંઠે પ્રશંસા કરી હોય અને એ ગ્રંથ સંપ્રદાયના તમામ સત્સંગીઓને સાંભળવા જાણવા ન મળે એ ઠીક નહીં। કોઈ ચિંતક, કોઈ મહાન માણસ એમ કહે કે હું આ પુસ્તકથી બહુ પ્રભાવિત છું ત્યારે જ્ઞાન પીપાસીઓ ગમે ત્યાંથી એ પુસ્તક મગાવીને વાંચે ખરા। કે ગાંધીજી જેવો માણસ જે પુસ્તકથી જબ્બર પ્રભાવિત થયો હોય એવું તે પુસ્તકમાં છે શું? ત્યારે આ તો અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણ જે ગ્રંથને સર્વ ગ્રંથથી શ્રેષ્ઠ ગ્રંથ તરીકે ભર સભામાં બિરદાવે એવું તો વાસુદેવ મહાત્મયમાં છે શું? કે જેનાથી સ્વયં સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ આટલા બધા પ્રભાવિત થયા. માટે એ રહસ્ય સર્વ શ્રોતાજનોને જાણવા મળે એવા આશયથી પૂજ્ય નવતમ સ્વામીએ મને કહ્યું કે તમે વાસુદેવ મહાત્મ્યની કથા વડતાલ સમયમાં કરો. મને એ સારું લાગ્યું. મેં એમને હા કહી, વિશેષમાં કહ્યું કે યજમેરા પરિવાર યજમાન છે, બહુ ભાવનાવાળા છે અને ખૂબ વડતાલની સેવા કરે છે. એમના યજમાન પદે આવો અનુપમ ગ્રંથ કે જે સમયમાં ક્યારેય મોટી સંખ્યામાં નથી ગવાણો, એ ગવાય, યજમાન પરિવાર ધન્ય થાય, સુખી થાય, સૌના એમને આશીર્વાદ મળે, વિશેષ સેવા કરવાનું બળ મળે. મને વાત સાંભળીને ઘણો આનંદ થયો. તો વાલા ભક્તો, સૌ પ્રથમ વાસુદેવ મહાત્મય શું છે, થોડા સવાલો સાથે આપણે પૂર્વ ભૂમિકા સમજી લઈએ, પછી કથા સાંભળવાની મજા આવશે. તો વાલા ભક્તો, વાસુદેવ મહાત્મય ભગવાન વેદ વ્યાસ રચિત એક નાનકડો ગ્રંથ છે, પરંતુ એ ગ્રંથ અલગ નથી. પરંતુ ભગવાન વ્યાસે 18 પુરાણો રચ્યા, એમાં 13મા પુરાણ તરીકે ભગવાન વેદ વ્યાસે સ્કંદ પુરાણની રચના કરી છે. એક વાત સાંભળીને તમને આશ્ચર્ય થશે, ભગવાન વેદ વ્યાસે 18 પુરાણો લખ્યા, વળી કહેવાય છે 18 ઉપપુરાણો પણ એમના નામથી છે. પરંતુ મોટામાં મોટું જો કોઈ પુરાણ હોય તો એ આ સ્કંદ પુરાણ છે. 81,000 શ્લોકોનું છે, બહુ મોટો ગ્રંથ છે. એમાં પૂજ્ય સભાપતિ ભાનુપ્રકાશ સ્વામીએ કહ્યું એમ 7 ખંડ છે, એટલે કે ભાગ. એમાં છેલ્લે વિષ્ણુ ખંડ છે, અને વિષ્ણુ ખંડમાં પણ 3 ભાગ છે. પહેલું કર્મકાંડનો ભાગ છે, પછી જ્ઞાનકાંડ છે, અને પછી ઉપાસના કાંડ છે. એ ઉપાસના કાંડના જે 32 અધ્યાય, એનું જ નામ વાસુદેવ મહાત્મય છે. તો વાલા ભક્તો, 32 અધ્યાયમાં 1417 શ્લોકો છે. વાસુદેવ મહાત્મય સંસ્કૃત ભાષામાં છે, મૂળ એમની ભાષા. હવે થોડુંક આ ગ્રંથમાં વડતાલ પ્રતમાં કુલ 32 અધ્યાય છે, અને શ્લોક 1 ઓછો છે, 1416 શ્લોકો છે. જ્યારે વેંકટેશ્વર પ્રેસ મુંબઈની પ્રતમાં 1 શ્લોક વધારે છે. કુલ અધ્યાય 32 અને શ્લોક 1417 છે. આ ગ્રંથના વક્તા અને શ્રોતા કોણ કોણ છે એવો સવાલ ઉભો થાય ત્યારે મેન વક્તા અને શ્રોતા તરીકે ઉગ્રસ્રવા અને સૌનક ઋષિ છે. ઉગ્રસ્રવા એટલે સુત પુરાણીના દીકરા, એટલે રોમહર્ષણના દીકરા, એની કથા હું આગળ કહીશ. પછી પેટા સંવાદમાં સ્કંદ અને સાવરણીનો સંવાદ છે. સ્કંદ એટલે કે ભગવાન શંકરના દીકરા કાર્તિક સ્વામી, સુબ્રમણ્યમ. અને પછી એક સંવાદ છે, એ છે ભગવાન નારાયણ અને નારદ મુનિનો. આટલું. હવે આ ગ્રંથનો રચનાકાળ લગભગ આશરે 5000 પૂર્વે છે. કેમ જે ભીષ્મ પિતા તે યુધિષ્ઠિરનો સંવાદ એનો ઉલ્લેખ આમાં મળે છે. એટલે મહાભારતના યુદ્ધ પછી આની રચના થઈ છે એ નક્કી થાય છે. કેમ જે બાણસૈયામાં સુતેલા ભીષ્મ પિતાએ યુધિષ્ઠિરને જે વાત કરી એનો આમાં ઉલ્લેખ છે. માટે એના પહેલા આની રચના કહી શકાય નહીં. બીજું કે પુરાણો જે રચાણા એમાં 13મા પુરાણ તરીકે સ્કંદ પુરાણની રચના છે. માટે બીજા પુરાણો આના પહેલા રચાણાઓ કહેવાય અને પછી આની રચના સમય આપણે લઈ શકાય. વળી વ્યાસજીએ છેલ્લે શ્રીમદ ભાગવત પુરાણ બનાવ્યું છે તેમાં જ લખ્યું છે. એટલે ભાગવત પહેલા અને મહાભારતના યુદ્ધ પછીના સમયે આ ગ્રંથ બન્યો હશે એમ અનુમાન થાય છે. બાકી પ્રભુ જાણે. હવે આ ગ્રંથનો અનુબંધ ચતુષ્ટય એટલે કે વિષય, હેતુ, અધિકારી અને સંબંધ શું, એવી જો વિચારણા કરીએ તો વાસુદેવ મહાત્મય ગ્રંથનો વિષય ભગવાન વાસુદેવનો મહિમા જણાવવો એ છે. એટલે કે દેવ, ઈશ્વર અને અવતારો એ સર્વેમાં પરમ બ્રહ્મ વાસુદેવ ભગવાન સર્વથી શ્રેષ્ઠ, સર્વોપાસ્ય અને આત્યંતિક સુખના દાતા છે. આવો સ્પષ્ટ અભિપ્રાય આ ગ્રંથમાં વર્ણવાયો છે. પુનઃ પુનઃ આખ્યાનોથી કે ભાષાકીય ટેકનીથી આના ઉપર વજન અપાણું છે કે ભગવાન પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ સર્વાવતારી વાસુદેવ નારાયણની જ ઉપાસના જીવ પ્રાણી માત્રએ કરવી જોઈએ, બીજા દેવ દેવીની નહીં, એવું વજન આમાં બહુ જોરદાર રીતે ભગવાન વ્યાસે આપ્યું છે. આ એનો વિષય છે. પ્રયોજન જેની આરાધનાથી સકામ નિષ્કામ બંને પ્રકારના ભક્તોને શીઘ્ર તથા શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે તથા જેમની એકાંતિક ભક્તિ કરવાથી આત્યંતિક મોક્ષ મળે છે એવા સર્વોપરી ભગવાનની ઉપાસનામાં જીવોને પ્રવર્તાવવા. ભગવાનને જે જીવ ભજે છે એનું આત્યંતિક શ્રેય થાય છે, દેવદેવીઓને ભજે છે એનું આત્યંતિક શ્રેય થતું નથી. માટે જીવોને દેવદેવોની ઉપાસનાઓમાંથી ભગવાનનું મહાત્મય સમજાવીને ભગવાનની ઉપાસનામાં પ્રવર્તાવવા એ આ ગ્રંથનું પ્રયોજન છે. હવે આ ગ્રંથના અધિકારીઓ કોણ છે? તો કે છે, ઉત્કૃષ્ટ શ્રદ્ધાવાળો મુમુક્ષુ જે હોય એ જ આ ગ્રંથનો યોગ્ય અધિકારી છે. પણ જેને ઉત્કૃષ્ટ શ્રદ્ધા નથી, કેતા જાજા સુખનો જેને લોભ નથી, દેવદેવની ઉપાસના કરી થોડું ઘણું આ લોકમાં સુખ મળે, મર્યા પછી સ્વર્ગ મળે, એટલો જ જેને લોભ હોય અને એમાં જે રાજી હોય એ આના અધિકારી નથી. જેનું લેવલ નીચું છે, બહુ મહત્વાકાંક્ષી જે નથી, કેતા સર્વોત્તમ સુખ ને આત્યંતિક મુક્તિ જેને જોઈતી નથી, થોડાકમાં રાજી છે, એમ જીવો બધા એવા છે કે જેના લેવલ નિમ્ન હોવાથી નહીં જેવી બાબતમાં ખુશ થઈ જાય છે, એ આના અધિકારી નથી. પરંતુ સર્વોત્કૃષ્ટ સુખ જેને મેળવવું હોય, ઉચ્ચતમ એવા જે જીવો હોય એ આ ગ્રંથના અધિકારી છે. કેમ જે તેને જ ભગવાનનો ઉત્કૃષ્ટ નિશ્ચય થાય છે વચનામૃત લોયા 12 પ્રમાણે. હવે આ ગ્રંથનો સંબંધ શું છે? કોઈ પણ ગ્રંથ તેના વિષયનો પ્રતિપાદક હોય અને જે તે વિષય પ્રતિપાદ્ય હોય છે, તેથી ગ્રંથ અને તેના વિષયનો પ્રતિપાદક પ્રતિપાદ્યત્વ સંબંધ કહેવાય છે. હવે આ ગ્રંથમાં એવું શું વિશેષ હતું, એવી શું ખાસિયત હતી કે ભગવાન સ્વામિનારાયણે આ ગ્રંથને વખાણ્યો, કહેતા મહારાજે ભાગવત કરતા એ શ્રેષ્ઠ આને કહ્યો? કારણ કે થોડુંક અન્ય જગતના જે ધર્માચાર્યો, વિદ્વાનો, આધ્યાત્મિક માર્ગના ચિંતકો, ભગવાન સ્વામિનારાયણનું ભાગવત કરતા એ વાસુદેવ મહાત્મ્ય શ્રેષ્ઠ છે એવું જે વિધાન કદાચ ન સ્વીકારી શકે. કેમ જે ભાગવતનું એટલું બધું સમાજમાં વજન છે, એનાથી વધારે શ્રેષ્ઠ કોઈ કૃતિને કહેવી એમ ઠીક ન ગણાય. એટલા માટે કે 17 પુરાણ કર્યા પછી ભગવાન વ્યાસને અસંતોષ રહ્યો, પછી ભાગવત કર્યું અને ભાગવત રચના પછી વ્યાસને શાંતિ થઈ. તો 17 પુરાણ અંતર્ગત આવેલા એક ભાગને ભાગવત કરતા શ્રેષ્ઠ કહેવો, કેમ જે એકવાર તો આપણે કહી ચૂક્યા કે 17 પુરાણથી વ્યાસને બરાબર શાંતિ ન થઈ. કહેવાનો આશય એ કે જેવું લખવું જોઈએ, કહેવું જોઈએ એવું ભગવાનનું મહાત્મ્ય ન કહેવાનું. હવે 17માંથી 32 અધ્યાયનો એક ભાગ બહાર કાઢી અને એને ભાગવત કરતા ઉપર બેહાડી દેવો, એટલે બીજા જે વિદ્વાનો હોય ને એને બહુ ઠીક ન લાગે. પણ આપણે તો મહારાજનું વાક્ય, એટલે એથી મોટું પ્રમાણ કાંઈ હોય નહીં. એટલે આપણે વાસુદેવ મહાત્મ્ય શ્રેષ્ઠ મહારાજે શા માટે કહ્યું એની જો જરાક ઊંડાણથી અભ્યાસની દ્રષ્ટિથી જોઈએ તો એવું દેખાય છે કે આ વાસુદેવ મહાત્મ્ય જેવું મહાભારતના શાંતિ પર્વના અધ્યાય 334-339 એમ 6 અધ્યાયોમાં ભીષ્મ પિતામહ અને રાજા યુધિષ્ઠિરના સંવાદે ભગવાનનું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. વાસુદેવ મહાત્મ્ય જેવું જ છે મોક્ષ ધર્મમાં. તેના ઉપસંહારમાં એ જ્યારે અધ્યાયો પૂરા થયા અને વાત તો આ જ છે, નારદ અને ભગવાન નારાયણના સંવાદવાળી એક જ વાત છે, ઉપરી ચરવસુની કથાઈ છે અને જે છે એ જ છે. પણ એમાં એવું વર્ણવ્યું છે એનું મહાત્મ્ય અને ફળ કે સર્વશાસ્ત્રરૂપી સાગરનું આ જે વાસુદેવનું મહાત્મ્ય છે એ સાર છે. સુરાસુરેર યથા રાજન નિર્મથ્યા અમૃત મુદ્રુતમ એવમેતત પુરા વિપ્રયહી કથામૃત મિહોદ્ધૃતમ. છેલ્લે એવું કહ્યું કે તમે જે આ સમુદ્ર મંથનની કથા સાંભળી, મોક્ષ ધર્મમાંથી બોલું છું, એમાં દેવોએ ને અદેવોએ સમુદ્રનું મંથન કર્યું અને એમાંથી અમૃત કાઢ્યું. એમ આ જે કથા છે તે સર્વ શાસ્ત્ર માત્રનું મંથન કરીને કાઢેલું અમૃત છે. આ વાસુદેવ મહાત્મ્યની વિશેષતા કહું છું. અને કોઈનાય પણ ખંડન વિના, કોઈનું ખંડન વાસુદેવ મહાત્મ્યમાં કર્યું નથી, કોઈ દેવ દેવીનું કોઈ અવતારનું નહીં. તેમ છતાં એની ખાસિયત એ છે કે કોઈનું ખંડન કર્યા વગર ભગવાનની શ્રેષ્ઠતા આમાં બતાવવામાં આવી છે. એટલે આછકલાય વિના, બહુ બુદ્ધિશાળી ને ડાયો માણસ વાત કરે ને તેમાં જરાય આઘું પાસું ન હોય, પરફેક્ટ વાત હોય, એને કોઈ ઠુકરાવી ન શકે, એમ ભગવાન વ્યાસે આમાં જે ભગવાનનો મહિમા કહ્યો છે એટલો બધો પરફેક્ટ કહ્યો છે, કોઈ છી આને ઠુકરાવી ના શકાય. અને અતિ સરળ ભાષામાં સર્વશ્રેષ્ઠ ભાગવત ધર્મની સમજ પાડી છે આમાં. સર્વશ્રેષ્ઠ ભાગવત ધર્મ છે, એને સમજવો કે સમજાવવો બહુ ભારે પડી જાય એવું છે, એવી ગહન વાત એકદમ સરળ ભાષામાં લોકોને ગળે ઉતરી જાય એમ વાસુદેવ મહાત્મ્યમાં રજૂ કરવામાં આવી છે. ભગવાનનો મહિમા તથા ભગવાનની શ્રેષ્ઠતા જણાવવાની વાસુદેવ મહાત્મ્યમાં જે ટેકનિક છે અદ્ભુત છે, જબ્બર છે, આપણને આશ્ચર્ય પમાડી દે એ ટાઈપની છે. હવે મોક્ષ ધર્મમાં જે વાત છે તે વાસુદેવ મહાત્મ્યના મહિમાની જ વાત છે, જોકે તે 6 અધ્યાયો ત્યાં વાસુદેવ મહાત્મ્ય એવા નામથી નથી, પરંતુ કથા આજ છે બેઠી. ભગવાન વ્યાસ પણ અખંડ આ મહિમાને જ ગાયા કરે છે એમ મહાભારત શાંતિ પર્વમાં કહ્યું છે. યો અસ્માકમ ગુરુ શ્રેષ્ઠ, ભીષ્મ પિતા કહે છે, यो यस्माकं गुरु श्रेष्ठ कृष्णदैवायनो मुनि जगौ परमकम जप्यम नारायण मुदीरियन। जे अमारा गुरु श्रेष्ठ गुरु भगवान कृष्णदैवायन एटले के व्यास ते हमेशा ने माटे नारायण ने ज परम जप्य मानी ने जप्याज करे छे। अने नारायणो जप करता करता भगवान वासुदेवनो महिमा गायाज करे छे। आ प्रमाण आप्युं आटलू मोटू विपुल साहित्य हिंदुस्तान में लखनार कहनार व्यास ये हमेशा भगवान वासुदेवनो जप करता एनो ज महिमा गाया करे छे। ए वासुदेवना महिमा ने प्रतिपादन करनारू जबरदस्त प्रमाण छे। व्यासનો એઠું બધા આચાર્યો ખાય છે। વ્યાસો સુષ્ટમ બધા જ યચ્ચેદમ પઠતે નિત્યમ યચ્ચેદમ શૃણ્યાત નરહ એકાંત ભાવોપગતઃ એકાંતેષુ સમાહિતઃ। જે કોઈ માણસ આ દુનિયામાં ભગવાનનું આ વાસુદેવ મહાત્મય પ્રેમથી નિત્ય પાઠ કરે પ્રેમથી હંમેશા સાંભળે તો એકાંત ભાવને પામે છે। કહેતા એકાંતિક ભક્ત થાય છે અને એકાંતિક ભક્તો છે એમાં એનું સ્થાન નક્કી થાય છે એમાં એને પ્રવેશ મળે છે। મહારાજ નથી કહેતા કે નારદ સુખ સંકાદિકની પંક્તિમાં એ ભળે છે। પ્રાપ્ય શ્વેતમ મહાદ્વીપમ ભૂતવા ચંદ્ર પ્રભો નરહ સ સહસ્રા શીર્ષમ દેવમ પ્રવેશ નાત્ર સંશય। કે છે એ જે ભગવાનનો એકાંતિક ભક્ત થયો એ ખરેખર મહાશ્વેત દીપને પામીને ચંદ્ર જેવી ક્રાંતિવાળો થઈને જેમાંથી હજારો કિરણો નીકળે છે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણમાં પ્રવેશ પામે છે નાત્ર સંશયઃ। જો આ મહિમા જે સ્વીકારે એને। હવે વાસુદેવ મહાત્મય સાંભળનારો ભગત જો સકામ હોય તો એને માટે એવું કહે છે કે મુચ્છેદ આર્તસ તથા રોગાત શ્રુત્વે ઇમાદિતઃ કથામ જિજ્ઞાસુર લભતે કામાન ભક્તો ભક્ત ગતિમ વ્રજેત। જે કાંઈ દુઃખ હોય તે દુઃખથી સકામ ભક્ત જો વાસુદેવ મહાત્મય સાંભળે તો તત્કાળ મુક્ત થઈ જાય રોગથી મુક્ત થઈ જાય વગેરે વગેરેથી। ઘણું મોટું મહાત્મય આ ગ્રંથના અંતિમ ભાગમાં છે। અહીંયા તો આટલું જ। જિજ્ઞાસુ હોય કંઈક મેળવવાની ઈચ્છાવાળો તે જે ઈચ્છે તે તમામ કામનાઓને આ ગ્રંથ શ્રવણ માત્રથી પામે છે એના મનોરથો સિદ્ધ થાય છે। અને ભગવાનનો ભક્ત હોય તે ભક્ત ગતિને પામે છે। કહેતા એ ભક્ત થવાની ઈચ્છાવાળો આ ગ્રંથ સાંભળે તો પરમ ભક્ત થાય છે। હવે આપણા સંપ્રદાયમાં થોડુંક ઉપલબ્ધ દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે એટલે કે સહજાનંદ સ્વામીએ વાસુદેવ મહાત્મયનો કઈ કઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો છે તો સત્સંગ જીવન પ્રકરણ 4 અધ્યાય 45 શ્લોક 7। અમદાવાદમાં ભગવાન હતા ત્યારે મહારાજ રોજ રાત્રે આની કથા સાંભળતા। સત્સંગીજમાં લખ્યું છે પૌરાન ભક્તાંશ સુખયન સદવાર્તાભિરનુક્ષપમ શ્રી વાસુદેવ મહાત્મમ માસમ તત્રાસ્ત્રુણોત પુનઃ। પુનઃ કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલા એકવાર મહારાજે આને સાંભળ્યું હતું ફરીવાર પોતાના ભક્તોને વાર્તા કરતા થકા આનું રહસ્ય સમજાવતા સમજાવતા ભગવાન શ્રીહરિએ અમદાવાદમાં એક મહિના સુધી કન્ટિન્યુ આની કથા સાંભળી હતી। પ્રશંસામ તસ્ય બહુધા ચકાર જન સંસદી મહારાજે ભક્તજનોની સભામાં આ વાસુદેવ મહાત્મ્યની બહુ પ્રકારે પ્રશંસા કરી અને પછી સર્વ પ્રશંસાના સાર રૂપે જે વાક્ય કહ્યું અહીં લખ્યું છે શતાનંદ સ્વામીએ કે સર્વથા અસ્મદ મતસ્યેદમ મૂલમ ઇતિ એવ ઈરિયન। આ અમારા સંપ્રદાયનું મૂળ છે। મૂળ છે એટલું નહીં સર્વથા બધી રીતે વાસુદેવ મહાત્મય અમારા સંપ્રદાયનું મૂળ છે. હવે અહીં મોટો સવાલ ઉભો થઈ ગયો કે સર્વથા અસ્મદ મત્સ્ય ઇદમ મૂલમ સાથી, એવું શું છે આ નાનકડા ગ્રંથમાં કે સ્વામિનારાયણ સંપ્રદાય જેવા વિશાળ સંપ્રદાયનું બધી રીતે આ મૂળ કેમ કહ્યું? એક આખો અભ્યાસનો વિષય છે. આપણે જોઈએ, આપણને જેટલું મને પકડાય હુજે એટલું હું તમારી આગળ રજૂ કરું છું, બાકીનું પ્રભુ જાણે. હવે ક્યાં ક્યાં આ ગ્રંથની પ્રશંસા મહારાજે કરી છે કે ઉલ્લેખ કર્યો છે તે બતાવું છું. સત્સંગી જીવનમાં કહ્યું, હવે વચનામૃત પ્રથમ પ્રકરણનું 23મું, એમાં ભગવાન એવું બોલ્યા, વાસુદેવ મહાત્મય નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે. કેમ જે ભગવાનને ભજ્યાની જે રીતિ એ સર્વે એ ગ્રંથમાં કહી છે. જે દિવસે આપણા સંપ્રદાયનું ભગવાન સ્વામિનારાયણે સાહિત્ય સર્જાવ્યું નહોતું, ત્યારે વધારે ને વધારે ભગવાન સ્વામિનારાયણ ઉપર કોઈ પણ ગ્રંથની જો છાપ હોય તો એ આ ગ્રંથ વાસુદેવ મહાત્મ્ય છે. એટલે એવું બોલ્યા કે અમને અતિશય પ્રિય છે. અતિશય પ્રિય છે, પ્રિય છે એમ નહીં, અતિશય પ્રિય છે. ભાગવત પ્રિય છે અને વાસુદેવ મહાત્મય અતિશય પ્રિય છે. પ્રિય હોવાનું કારણ તો કે ભગવાનને ભજ્યાની જે રીત છે ને, રીત એ આમાં બહુ સરસ કહી છે. એનાથી મહારાજ પ્રભાવિત થયા છે. ઉપરેચર વસુના આખ્યાનથી નહીં. મોહિની અવતાર આવ્યા અને અસુરોને છેતરી દેવોને અમૃત પાયું એ કથાથી નહીં, પરંતુ ભગવાન ભજવાની જે આમાં રીત બતાવી છે એનાથી મહારાજ બહુ પ્રભાવિત થયા છે. હવે બીજી જગ્યાએ વચનામૃત ગઢડા મધ્યના 22મા ઉલ્લેખ છે વાસુદેવ મહાત્મ્યનો. એટલે વચનામૃતમાં લગભગ 5 જગ્યાએ છે વાસુદેવ મહાત્મ્યને વિશે એકાંતિક ભક્તના ધર્મ કયા છે. મહારાજ એમ કહે છે 22મા મધ્યના, એકાંતિક ભક્ત હોય તે દેહને પોતાનું રૂપ માને નહીં. એ વાત વાસુદેવ મહાત્મ્યમાંથી મહારાજે પકડી. જે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને ને પોતાને ચૈતન્ય રૂપ માને ને સ્વધર્મ જ્ઞાનને વૈરાગ તેણે સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં. કોણ? જે એકાંતિક હોય તે. અને એવા એકાંતિક ભક્તનું અને એકાંતિક ધર્મનું વાસુદેવ મહાત્મ્યમાં વર્ણન છે, ચોખ્ખું વર્ણન છે. બીજા ગ્રંથોમાં જેટલું વાસુદેવ મહાત્મ્યમાં ચોખ્ખું વર્ણન છે એટલું નથી એમ મહારાજનું કહેવું છે. માટે વાસુદેવ મહાત્મ્ય અમને વાલું છે. હવે ગઢડા મધ્ય પ્રકરણના 28મા વચનામૃતમાં વાસુદેવ મહાત્મ્યની વાત પ્રાગજી પુરાણીએ ઉખેડી કે મહારાજ ભાગવત જેવું કોઈ શાસ્ત્ર નહીં. ત્યારે મહારાજ કહે, શ્રીમદ ભાગવત તો સારું જ છે પણ સ્કંદ પુરાણને વિશે શ્રી વાસુદેવ મહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી. આમ કહે. હવે અહીંયા બહુ જબરજસ્ત બોલી ગયા મહારાજ. કારણ જે કોઈ વાત તમે મૂકો અને એ વાતને પાછી પાડીને એના ઉપર જઈને વાત કરવાની થાય એટલે બહુ વજન વધી જાય. આમથી સહજ વાત કોઈ કરતું હોય, ફલાણા ભાઈ બહુ હારા અને એમ હારા કહેવાય, પણ ફલાણા ભાઈ બહુ હારા એમ કે ને પછી એમ કે એ તો હારા જ છે, પણ એના કરતા એમ જ્યારે કે ને ત્યારે એનું વજન બહુ વધી જાય. ભાગવતની ઉપર ચડાવી દીધું ને એટલે વાસુદેવ મહાત્મ્ય શિરોમણી થઈ ગયું. અને વળી વજન એવો દઈ દીધો કે તમે તો એક શ્રીમદ ભાગવતનું જ નામ લ્યો છો, પણ મહારાજ કે હું એમ કહી દઉં છું કે વાસુદેવ મહાત્મ્ય જેવો કોઈ ગ્રંથ જ નથી. જ મૂકી દીધો. ભગવાન સ્વામિનારાયણ બોલે છે એટલે મારાને તમારે કોઈને આના ઉપર ડાપણ કરવાની જરૂર રહેતી નથી. પૂરું થઈ ગયું. હવે કોઈને એવો સવાલ થાય કે આટલું બધું મહારાજ વાસુદેવ મહાત્મ્યમાં કેમ ઢળી પડ્યા, તો મહારાજ પોતે ખુલાસો કરે છે, કાજે એ ગ્રંથને વિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશય પ્રતિપાદન કર્યું છે. હવે આ વાત મહારાજને બહુ ગમતી હતી. ધર્મ જ્ઞાન વૈરાગ્ય, તેણે સહિત જે પરમેશ્વરની ભક્તિ કરવી એને જ મહારાજ સાચી ભક્તિ કહેતા. અને એ વાત મહારાજને આબેહૂબ વાસુદેવ મહાત્મ્યમાંથી જેવી જોઈએ એવા સ્વરૂપમાં પ્રાપ્ત થઈ, માટે મહારાજ આમાં એટલા બધા ઢળી પડ્યા છે. અને અહિંસા પણ મહારાજને બહુ ગમતું, એ પણ આમાંથી ચોખ્ખું પકડાય છે. હવે વચનામૃત લોયાના 9માં મહારાજે વાસુદેવ મહાત્મ્યને મહાન જ્ઞાન પ્રતિપાદક ગ્રંથો ભેળો આ ગ્રંથ મૂકીને આ ગ્રંથનું લેવલ વધાર્યું. મહારાજ કે જ્ઞાન તો એમ થાય જે બૃહદારણ્ય, વાસુદેવ મહાત્મ્ય ઇત્યાદિ ગ્રંથનું સદગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે. બૃહદારણ્ય એ તો ઉપનિષદ છે, એની લાઈનમાં વાસુદેવ મહાત્મ્યને મૂક્યું, નક મુકાય નહીં. પુરાણનો કોઈ ભાગ ઉપનિષદની ક્ષમતા ન કરે, પણ ભગવાન સ્વામિનારાયણ એની હારે મૂકી દીધું. હવ ને હવની લાઈનમાં બેહાય, જેમ તમે છો એને અહીં સંતની લાઈનમાં ન બેહાય, પણ કોઈ એવા મહાન ભક્ત હોય તો બેસી શકે એમ વાસુદેવ મહાત્મ્યને મહારાજે ઉપનિષદની હારે મૂક્યું. એ પણ વાસુદેવ મહાત્મ્યની ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી નીકળેલી વિશેષતા છે. લોયાના 9માં હજી વચનામૃત વડતાલ 18માં મહારાજે એમને યાદ કર્યું. શ્રીમદ ગીતામાં તથા વાસુદેવ મહાત્મ્યમાં જેમ સાધુના લક્ષણ કહ્યા છે તથા વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તથા પોતાની ભક્તિ કર્યાનું કહ્યું છે તે પ્રમાણે વર્તવું. લોયાના 18માં મહારાજ આવું બોલ્યા કે જેમ ભગવદ્ ગીતામાં તથા વાસુદેવ મહાત્મ્યમાં સાધુના લક્ષણ કયા છે તથા વર્ણાશ્રમના ધર્મ કયા છે એમ તથા પોતાની ભક્તિ કર્યાનું ભગવાને કહ્યું છે એમ અમારા આશ્રિત તમારે બધાએ વર્તવું, એમ વાસુદેવ મહાત્મ્યની વિશેષતા કહી. શિક્ષાપત્રીના 94માં શ્લોકમાં 8 શસ્ત્રાસ્ત્રમાં વાસુદેવ મહાત્મ્યનો ભગવાન સ્વામિનારાયણે સમાવેશ કર્યો છે. એ પણ વાસુદેવ મહાત્મ્યનું ગૌરવ છે કે શિક્ષાપત્રીમાં આ સંપ્રદાયને ઈષ્ટ એવા જે 8 ગ્રંથો એનું જ્યારે લિસ્ટ આપ્યું ત્યારે એ લાઈનમાં વાસુદેવ મહાત્મ્યને બેહવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. વળી રામાનંદ સ્વામીએ પણ વાસુદેવ મહાત્મ્ય થકી સ્વધર્મ જાણવાની ભલામણ કરી છે. સત્સંગી જીવનના બીજા પ્રકરણના બીજા અધ્યાયમાં 24માં શ્લોકમાં વાસુદેવ મહાત્મ્યમાંથી આપણે આપણા ધર્મ જાણવા એમ આપણા ગુરુ રામાનંદ સ્વામી કહેતા હતા, એમ ફણેડીની સભામાં મહારાજે ગુરુના નામથી વાસુદેવ મહાત્મ્યને ઊંચું ઉઠાવ્યું છે. આનો અર્થ એ થાય કે રામાનંદ સ્વામી પણ વાસુદેવ મહાત્મ્યને ખૂબ આદરથી માનતા હતા અને એના પ્રમાણે ધર્મમાં આપણા ધર્મમાં ઉદ્ધવ સંપ્રદાયમાં ધર્મ નિયમ કે આ તે બધું પ્રવર્તાવતા હતા એવું પણ સાબિત થાય. હવે શ્રીજી મહારાજને આ ગ્રંથ અતિ પ્રિય સાથી છે, એમાં જો ઊંડું ઉતરવું હોય તો થોડુંક આવું નીકળે મારી રીતે. એક ભગવાનને ભજ્યાની રીત તથા શ્રીહરિના અભિપ્રાયનું મૂળ આ ગ્રંથમાં હોવાથી મહારાજને બહુ આ ગ્રંથ પ્રિય છે. ભગવાનને ભજ્યાની રીત અને શ્રીહરિના અભિપ્રાયનું મૂળ, ભગવાનના જે અભિપ્રાયો અમુક છે, અવતાર ધરતી ઉપર લઈને મહારાજ આવ્યા, અહીં આવીને મહારાજને જે કાંઈ કરવું હતું એ આમાં મહારાજને દેખાણું, એટલે આનો ટેકો મહારાજને બહુ ઈષ્ટ લાગ્યો. હવે સંપ્રદાયનું મૂળ કેમ, એના ઉપર જો વિચારીએ તો આપણા સંપ્રદાયના જે સિદ્ધાંતો છે, આપણા સંપ્રદાયમાં સિદ્ધાંત સ્વરૂપે જે જે વાતો સ્વીકારવામાં આવી છે તેમાંથી ઘણી બધી બાબતો વાસુદેવ મહાત્મ્યમાં જોવા મળે છે. ઘણી બધી બાબતો આપણે એનો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે. એમાં એક, સ્વામિનારાયણ ભગવાનના પ્રાદુર્ભાવનો 18માં અધ્યાયમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. એટલો સ્પષ્ટ ઉલ્લેખ કોઈ જગ્યાએ નથી. જે પૂજ્ય નવતમ સ્વામીએ કંકોત્રીમાં પહેલો જ મૂક્યો છે એ શ્લોક, હું ત્યાં કહીશ, ધર્મ દેવા તદા મૂર્તવ નરનારાયણાત્મના પ્રવૃત્તેપી કલૌ બ્રહ્મન ભૂતવામ સામગો દ્વિજઃ મુનિશાપાન નૃતામ પ્રાપ્તમ સર્ષિ જનકમાત્મનઃ ततो अविता गुरुभ्योहम सद्धर्मम स्थापयन अज। આ શ્લોક છે બે, જે ભગવાન સ્વામિનારાયણના અવતારનું 5000 વર્ષ પહેલા ભવિષ્ય સૂચવે છે સ્પષ્ટ ભાષામાં, કે ધર્મ દેવાત, હું ધર્મદેવથી જન્મ લઈશ ત્યારે નરનારાયણાત્મના એટલે નરનારાયણને ઉદ્દેશીને, ઘોર કળિયુગ જ્યારે એમ કે કળયુગની પ્રવૃત્તિ થઈ ગઈ છે ત્યારે સામગો દ્વિજ, હું શામવેદી બ્રાહ્મણને ત્યાં જન્મ લઈશ, એવો બધો ઉલ્લેખ કરે છે। મુનિના શાપથી એટલે દુર્વાસા ઋષિના શાપથી ઋષિઓએ સહિત જનક એટલે મારા પિતાનો માતા પિતાનો ધર્મભક્તિનો ઉદ્ધાર કરીશ, અને ઋષિ મુનિઓને મારા પિતાને એ વખતે વ્યાપેલા અધર્મથી અને અસુરોથી હું બચાવીશ, એટલે ભગવાન સ્વામિનારાયણનો સ્પષ્ટ ઉલ્લેખ થયો। એટલે મહારાજ અમારા સંપ્રદાયનું મૂળ છે એમ કહે છે, એનું એક કારણ આ હોઈ શકે કે ભગવાન સ્વામિનારાયણનો આટલો ચોખ્ખો જન્મ ભવિષ્ય કથન અન્ય બહુ બીજી જગ્યાએ નથી। હવે બીજું કારણ, પરબ્રહ્મની ઉપાસ્યતા, સર્વોપરિતા અને સાકારતાનું આ ગ્રંથમાં અતિ સ્પષ્ટ વર્ણન છે, જે ભગવાન સ્વામિનારાયણને આ ત્રણેય વસ્તુ બહુ પ્રિય હતી। એક, પરબ્રહ્મની ઉપાસના મહારાજને પ્રિય હતી, બીજું પરબ્રહ્મની સર્વોપરિતા મહારાજને પ્રિય, અને ભગવાનનું સાકારપણું મહારાજને અતિ પ્રિય હતું। આ ત્રણે વસ્તુ મહારાજે એમના જીવનકાળ દરમિયાન પ્રતિપાદન કરીકર જ કરી છે, એ વાસુદેવ મહાત્મ્યમાં બહુ સરસ છે। માટે મહારાજને અમારા સંપ્રદાયનું આ મૂળ છે એમ કહેવાનું મન થયું। હવે ત્રીજું કારણ, ધર્મે સહિત જ ભક્તિ કરવાનો જે મહારાજનો સિદ્ધાંત છે, એ સિદ્ધાંત આમાં બહુ ચોખ્ખો લખ્યો છે, એકદમ ચોખ્ખો। ચોથું કારણ, બ્રહ્મરૂપે થઈને ભક્તિ કરવાનો જે મહારાજનો સિદ્ધાંત છે, કહેતા મહારાજને એ બહુ ઈષ્ટ છે। પંચાળાના ત્રીજામાં મહારાજ બોલ્યા કે અમારો તો મત બ્રહ્મરૂપે થઈને પરમેશ્વરની ભક્તિ કરવી એવો છે। પાંચમામાં, એકાંતિક ધર્મથી જ આત્યંતિક મુક્તિ થાય છે એમ જે મહારાજે બતાવી બતાવી કર્યું બધે, એ આ ગ્રંથમાં બહુ ચોખ્ખું છે। છઠ્ઠું કહીએ તો, પ્રગટ ભગવાન કા પ્રગટ એકાંતિક સત્પુરુષ થકી જ એકાંતિક ધર્મની પ્રાપ્તિ થાય છે, એવું જે ભગવાન સ્વામિનારાયણે સંતોના ધર્મામૃતમાં ચોખ્ખું લખ્યું છે, અને અન્ય ઘણી જગ્યાઓએ ભગવાનના પ્રગટ ભગવાનના અને પ્રગટ ભગવાનને મળેલા સંતથી જ મોક્ષ થાય છે, એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે, એ જે વાત મહારાજે કરી છે એ વાત વાસુદેવ મહાત્મ્યમાં ચોખ્ખી જોવા મળે છે। સાતમું કહીએ તો, અહિંસા ધર્મનું આ ગ્રંથમાં મહારાજને ઈષ્ટ એવું ખૂબ ચોખ્ખું પ્રતિપાદન કરેલું છે। આઠમી બાબત જોઈએ તો, પાંચ ભેદનું ભગવાન સ્વામિનારાયણે અને રામાનંદ સ્વામીએ જે પ્રતિપાદન કર્યું છે આપણા સંપ્રદાયમાં, જે અન્ય બીજા કોઈ સંપ્રદાયમાં નથી, પાંચ અનાદિ ભેદની જે વાત જે ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માંડમાં આવીને જે હાવ ચોખ્ખી ખોલી, તે વાત આ વાસુદેવ મહાત્મ્યમાં છે। એટલે ભગવાન સ્વામિનારાયણે અમારા સંપ્રદાયનું મૂળ છે એમ કહ્યું લાગે છે। હવે લઈએ નવમી વાત, તો પાંચ માનસી રોજ કરવી, તથા નિત્ય પૂજા પર્સનલ પૂજા કરવી, તથા મહાપૂજા વગેરે જે આપણા સંપ્રદાયમાં દેખાઈ રહ્યું છે, પાંચ માનસી, પાંચ આરતી, પછી નિત્ય પૂજા હરિભગત દરેક ઘરે બાઈઓ ભાઈઓ પેટી રાખીને કરે છે તે, તથા મહાપૂજાની જે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ તે, એ બધું આ ગ્રંથમાં ભગવાન ભજ્યાની રીતિમાં ચોખ્ખું લખ્યું છે, અને આમાંથી જ આપણા સંપ્રદાયમાં આવ્યું છે। હવે દસમી બાબત કહીએ તો, વૈષ્ણવ સાધુ તરીકે જે પંચમ ત્યાગાશ્રમનું આપણે જે આ ખોલ્યું છે, બાકી તો ચાર આશ્રમ અને ચાર જે વર્ણ છે એમાં ચોથો આશ્રમ સંન્યાસ આશ્રમ છે, અમે સાધુ સંતો છીએ એ વાનપ્રસ્થય નથી અને સંન્યાસી નથી, બ્રહ્મચારી પણ અમે નથી, ગ્રસ્ત તો નથી જ। બ્રહ્મચારી એને કહેવાય કે જે 25 વર્ષ સુધી ભણે, એવું બધું કરે, વેદા ધ્યાન કરે, કે એ બ્રહ્મચારી, પછી પરણે એટલે ગ્રસ્ત, પછી 50 વર્ષ થઈ જાય એટલે 52માં વનમાં આવે ને, પછી વનમાં જાય એ વાનપ્રસ્થ, અને પછી છેલ્લે સંન્યાસી થાય, ગોળ ગોળ પોતળી વીટે, એને અગ્નિને અડવાનું નહીં, એવા તેવા એના બહુ ધર્મ છે વાસુદેવ મહાત્મ્યમાં. વાનપ્રસ્થ અને સંન્યાસ બે આશ્રમને કળિયુગમાં નિષેધ કહીને ના પાડી દીધી કે બે આશ્રમ નથી. તો હવે કોઈને વૈરાગ થયો અને પ્રભુ ભજવા એને માટે શું? તો પંચમ વૈષ્ણવ ત્યાગા આશ્રમનું વિધાન સ્પષ્ટપણે આ ગ્રંથમાં કરેલું છે કે એ ગ્રંથના પ્રમાણભૂત જ આ અમે બધા સાધુ સંતો એ ભાગવતી દીક્ષા લઈને પંચમ ત્યાગા આશ્રમમાં રહીને પ્રભુ ભજીએ છીએ. નહીતર આશ્રમ ચાર જ છે આપણી સંસ્કૃતિમાં, પણ પાંચમો જે અમારો આશ્રમ છે એનો આધાર વાસુદેવ મહાત્મ્ય છે, આમાં ચોખ્ખું લખ્યું છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આ ગ્રંથને સંપ્રદાયનું સર્વ પ્રકારે મૂળ બતાવ્યું હોય એવું સ્પષ્ટ દેખાય છે. હવે એક બીજો વિચાર આવે છે કે આવો નાનકડો 32 અધ્યાયનો જ આ ગ્રંથ, એમાં ઉપરીચર વસુ વગેરેના આખ્યાનો બે ચાર છે, તો પણ આ ગ્રંથમાંથી કેટલીક બાબતો કેટલાક શ્લોકો આપણું જે સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય મહારાજે જે સર્જન કરાવ્યું એમાં ઉતરી આવ્યું છે. આના બેઠા શ્લોકો બેઠી વાતો આપણા સાહિત્યમાં બહુ ઉતરી છે. ક્યાં ક્યાં કઈ કઈ વાત ઉતરી છે એ તમારી આગળ થોડીક વાંચી જાઉં છું. શિક્ષાપત્રી આપણો મેન ગ્રંથ, શિક્ષાપત્રીમાં મહારાજે જે સામાન્ય તથા વિશેષ ધર્મો લખ્યા છે ને તેનું મૂળ વાસુદેવ મહાત્મ્યમાં સારી રીતે મળતું આવે છે. સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહી ચિત, ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું કે પોતાનો તથા પારિકો દ્રોહ થાય એવું સાચું ન બોલવું. આ વાક્ય કિશોરીલાલ મશરૂવાળાને ખૂંચ્યું હતું, ડોંગરેજી મહારાજ વગેરે અમુકને ખૂંચ્યું હતું કે આવું કેમ, સ્વામિનારાયણ ભગવાન ખોટું બોલવાની છૂટ કેમ આપે છે. બીજા ઘણા માણસોને આ વાક્ય બહુ રૂચ્યું નહોતું, પરંતુ આ વાક્ય જે આ શિક્ષાપત્રીમાં આવ્યું છે એ વાસુદેવ મહાત્મ્યમાંથી આવ્યું છે એનો હું અહીંયા ઉલ્લેખ કરું છું. તથા યુવાન એવી જે મા બેન દીકરી સાથે પણ એકાંતમાં ન રહેવું, આ વાત ઘણાને ગમતી નથી, આજે નથી ગમતી કે મા બેન દીકરી સાથે તમે કેમ રહેવાની ના પાડો છો, તો દીકરી છે તો મા છે. પણ ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રીમાં લખ્યું છે એ બેઠું વાસુદેવ મહાત્મ્યમાંથી જ લખ્યું છે, એટલે વાસુદેવ મહાત્મ્ય એ કાળે આપણા સંપ્રદાયને સપોર્ટ કરનારો શ્રેષ્ઠતમ ગ્રંથ હતો, મહારાજના સિદ્ધાંતોને ટેકો આપનારો. આવી ઘણી આજ્ઞાઓ વાસુદેવ મહાત્મ્યમાંથી શિક્ષાપત્રીમાં ઉદ્ધૃત કરેલી છે મહારાજે. હવે સત્સંગી જીવનમાં બીજા પ્રકરણ અધ્યાય હાથમાં જે નારાયણ ગીતા આવે છે એ નારાયણ ગીતાના ઘણાક શ્લોકો વાસુદેવ મહાત્મ્યના અધ્યાય બીજા અને 23માં મળતા આવે છે. અધ્યાય બીજા 23માં આમાં ઉતર્યા છે સત્સંગી જીવનમાં. વળી સત્સંગી જીવન પ્રકરણ 4 ને અધ્યાય 68માં એકાંતિક ધર્મ જે કહ્યો છે એવો જ એકાંતિક ધર્મ વાસુદેવ મહાત્મ્યના અધ્યાય 25માં કહ્યો છે, સેમ. વળી સત્સંગી જીવન પ્રકરણ 2 અને અધ્યાય 1-2 જે ફણેણીની સભા કહેવાય છે એમાં ધર્મ તથા સંત અસંતના લક્ષણો જે કયા છે તે પ્રાયઃ વાસુદેવ મહાત્મ્યના અધ્યાય 23માં મળતા આવે છે. વળી વચનાવર્ત પરથારામાં શરૂઆતમાં જે ધામ તથા ભગવાનના પર સ્વરૂપનું જે વર્ણન કરેલું છે ને પરથારામાં, તે પ્રાયઃ વાસુદેવ મહાત્મ્યના અધ્યાય 70માંની સાથે મળતું આવે છે. વચનામૃત પ્રથમનું 7મું તથા મધ્યના 31માં જે 5 ભેદની વાત આવે છે તેનું મૂળ આ વાસુદેવ મહાત્મ્યના અધ્યાય 24માં મળે છે બેઠું. વળી લોયાના 11મામાં તથા નિષ્કુળાંત કાવ્ય અંતર્ગત કલ્યાણ નિર્ણયમાં કહ્યું છે કે આત્યંતિક કલ્યાણ માટે બ્રહ્માદિક દેવની નહીં પણ એક પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જ ઉપાસના કરવી જોઈએ, આ વાત વાસુદેવ મહાત્મ્યના અધ્યાય 2માં તથા અધ્યાય 11માં તથા અધ્યાય 21માં તથા અધ્યાય 24માં સ્પષ્ટ વર્ણવેલી છે. વળી વચનામૃત પ્રથમનું 12મું તથા ખગોળ ભૂગોળના વચનાવર્તમાં વર્ણવેલ જગતની ઉત્પત્તિ તથા 4 પ્રકારના પ્રલયનું જે સુંદર વર્ણન છે તે આ વાસુદેવ મહાત્મ્યના અધ્યાય 24માં તથા 25માં છે બેઠું છે. વળી મુક્તાનંદ કાવ્ય, મંજુકેશાનંદ કાવ્ય, ભક્ત ચિંતામણી, પ્રકરણ 160 તથા વેદરસ જે મહારાજે લખાવેલો છે આ ગ્રંથોમાં ગોલોકધામનું વર્ણન છે તેવું જ આ વાસુદેવ મહાત્મ્યના 16મા અધ્યાયમાં સ્પષ્ટ વર્ણન છે. આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાં બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠ અને ગોલોક વગેરે ધામોને અલગ અલગ માનવામાં આવે છે તેનું સ્પષ્ટ પ્રમાણ આ વાસુદેવ મહાત્મ્યમાં મળે છે. હાવ ચોખ્ખું આ ગ્રંથ આટલો સારો હોવા છતાં ભારતમાં આજ દિન સુધી એટલો બધો પ્રસિદ્ધ કેમ ન થયો એવો એક સવાલ ઊભો થાય છે. આટલો બધો શ્રેષ્ઠ ગ્રંથ છે છતાં આને કોઈએ ઉઠાવ્યો કેમ નહીં? 5000 વર્ષ પહેલાં લખાઈ ચૂક્યું છે. મહારાજે આને ખેંચીને બહાર કાઢ્યો અને ઉઠાવ્યો. મહારાજ પહેલાં અનેક આચાર્યો થઈ ગયા, એણે આને કેમ ન્યાય ન આપ્યો? એવો જો સવાલ થાય તો એનો વિચાર કરતા એવું જણાય છે કે એના મુખ્ય કારણો આવા છે કે ભારતમાં જે વૈષ્ણવ ધારા છે, એક શૈવ ધારા છે, બે મોટી ધારા અને બીજી એક શક્તિપંથી છે, એને તો આપણે છોડી દઈએ, પણ વૈષ્ણવ ધારા અને શૈવપંથીઓ એટલે શૈવ ધારા, એ બેમાં માનનારામાં જે વૈષ્ણવો છે એટલે કે વૈષ્ણવ સંપ્રદાયમાં જે માનનારા છે તેમના મતે આ સ્કંદ પુરાણ છે ને એ તામસ પુરાણ છે. પુરાણો જે વ્યાસ ભગવાને લખ્યા ને એમાં આગળના આચાર્યોએ થોડા એવા મતો આપ્યા છે કે અમુક પુરાણો સાત્વિક પુરાણ ને, અમુક રાજસ પુરાણ ને, અમુક પુરાણોને તામસમાં ગણ્યા છે. એટલે વૈષ્ણવ આચાર્યોએ તામસ પુરાણો જે કહ્યા એમાં સ્કંદ પુરાણનો નંબર એમાં આવ્યો. હવે આ પુરાણ તામસ પુરાણ એ લોકોએ વૈષ્ણવોએ માન્યું એટલે તામસ પુરાણમાં રહેલા વાસુદેવ મહાત્મ્ય પ્રત્યે એમને ગૌણ દ્રષ્ટિ રહી, સ્વાભાવિક છે, એમાં એમને પછી ન મજા આવી. અને શૈવ સંપ્રદાયવાળા જે છે તેને વાસુદેવ ભગવાનમાં કોઈ શ્રદ્ધા નહીં, એમને તો શિવની ભક્તિ. એટલે વાસુદેવ મહાત્મ્યમાં ભગવાન વાસુદેવની જ નરી પ્રધાનતા હોવાથી શૈવ સંપ્રદાયવાળાને એમનો વિરોધ રહે છે. આમ બંને બાજુથી વાસુદેવ મહાત્મ્ય રહી ગયું.
બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય.